समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा बंद अधिकार मा गाथा 272 नो स्वाध्याय आपणे करी रह्या छीए। गाथा 272 नो गाथार्थ अने टीका कर्या छे। हवे आगळ भावार्थ लईए। भावार्थ लेता पहेला गाथार्थनुं सहज पुनरावर्तन करिए। अमृतचंद्राचार्य भगवाने आ गाथानी पहेला कलश 173 मां आ गाथानी सूचना तो आपी दीधी हती। એ જ વાત અહીંયા કુમકુંદાચાર્ય ભગવાને કરી છે કે પૂર્વોક્ત રીતે પહેલા જે રીતે વાત થઈ છે તે પ્રમાણે એ રીતે પર આશ્રિત એવો વ્યવહાર નહીં, નિશ્ચય નહીં વડે નિષિદ્ધ જાણ, નિશ્ચય નહીંને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે। નિશ્ચય નહીં વડે આ સઘળો વ્યવહાર છે તેને નિષેધવામાં આવ્યો, અને બીજી વાત સાથે એમ પણ કરી કે નિશ્ચય નહીંને આશ્રયે જ મુનિઓ નિર્વાણને પામે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને પછી નિર્વાણને પામે છે। અહીંયા ભાવાર્થમાં કહે છે, આત્માને પરના નિમિત્તથી જે અનેક ભાવો થાય છે તે બધા વ્યવહાર નયના વિષય હોવાથી વ્યવહાર નય તો પર આશ્રિત છે, અને જે એક પોતાનો સ્વાભાવિક ભાવ છે તે જ નિશ્ચય નયનો વિષય હોવાથી નિશ્ચય નય આત્મ આશ્રિત છે। પરનું લક્ષ કરતા જે ભાવ થાય છે એ બધા અધિવસાનોને ત્યાગવાની વાત તો અગાઉ આવી ગઈ, એ બધા પરનું લક્ષ કરતા થાય છે, પરના સંબંધે થાય છે, પરમાં એકત્વ કરતા, પરમાં મમત્વ કરતા થાય છે, એ બધાની વાત અગાઉ કહી। આત્માને પરના નિમિત્તથી જે ભાવ થાય છે એ બધા ભાવ વ્યવહાર નયના વિષય હોવાથી એ વ્યવહાર નય પર આશ્રિત છે, કેમ કે પરના નિમિત્તે એ ભાવ થાય છે, એ ભાવ થાય છે ત્યારે આત્માનું લક્ષ પર તરફ છે, એટલે એ પર છે એ એમાં નિમિત્ત કારણ છે। એમાં નિમિત્ત કારણ છે એવા ભાવમાં, એવા જે ભાવ થયા શુભ કે અશુભ ભાવ થયા એ ભાવમાં પરનું નિમિત્ત છે, એટલે પરના નિમિત્તે થતા જે ભાવ છે એને અહીંયા પર આશ્રિત કહેવામાં આવ્યા। આત્માને પરના નિમિત્તથી જે અનેક ભાવ થાય છે, આપણે સવારે ઉઠીએ ત્યાંથી શરૂ કરી અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં આત્માનું લક્ષ તો થતું જ નથી, એટલે જે ભાવ થાય છે એ બાહ્યમાં પરના નિમિત્તે જ થાય છે, એ બધા ભાવ એ વ્યવહાર નયના વિષય હોવાથી એ પર આશ્રિત છે, એટલે વ્યવહાર નય પર આશ્રિત છે, અને જે એક પોતાનો સ્વાભાવિક ભાવ છે, પોતાનો શુદ્ધ ભાવ છે, પોતાનું જેવું સ્વરૂપ છે એવો ભાવ છે એ જ સ્વના આશ્રય થાય છે, એટલે નિશ્ચય નયનો વિષય હોવાથી એ આત્મા આશ્રિત છે, નિશ્ચય નય છે તે આત્મા આશ્રિત છે, કેમ કે એ સ્વાભાવિક ભાવ છે, એ આત્માના આશ્રય થાય છે. જે આત્માને આશ્રય થવા વાળો ભાવ છે એ જ નિશ્ચય નય છે. એટલે એમ કહ્યું કે નિશ્ચય નય આત્મ આશ્રિત છે અને વ્યવહાર નય છે તે પર આશ્રિત છે. કેમ કે બંનેમાં જીવને ભાવ થાય છે, એકમાં પરનું લક્ષ કરીને થાય છે એટલે પર આશ્રિત કહ્યું, અને બીજામાં સ્વનું લક્ષ કરતા એ ભાવ થાય છે એટલે એને સ્વ આશ્રિત અથવા તો આત્મા આશ્રિત કહેવામાં આવ્યું. અધ્યવસાન પણ પરના લક્ષ્ય થતા ભાવ છે. એટલે પંડિતજી કહે છે કે અધ્યવસાન પણ વ્યવહાર નયનો જ વિષય છે. એમાં પણ લક્ષ તો પરનું હોય છે ને, પર સાથેનો સંબંધ છે અને એવા અધ્યવસાન થાય છે એટલે અધ્યવસાન પણ વ્યવહાર નયનો જ વિષય છે. તેથી અધ્યવસાનનો ત્યાગ તે વ્યવહાર નયનો જ ત્યાગ છે. અને પહેલાની ગાથાઓમાં અધ્યવસાનના ત્યાગનો ઉપદેશ છે, તે વ્યવહાર નયના જ ત્યાગનો ઉપદેશ છે. આ પ્રમાણે નિશ્ચય નયને પ્રધાન કરીને, નિશ્ચય નયની મુખ્યતા કરીને વ્યવહાર નયના ત્યાગનો ઉપદેશ કર્યો છે. શરૂઆત તો અધ્યવસાનના ત્યાગની કરી, પણ અધ્યવસાનના ત્યાગને જરાક સૂક્ષ્મતાથી વિચારીએ તો ખ્યાલ આવે છે કે અધ્યવસાનના ત્યાગ દ્વારા જીનેશ્વર ભગવાન વ્યવહાર નયનો ત્યાગ કરાવી રહ્યા છે. કેમ કે અધ્યવસાન છે તે પણ પરના લક્ષ્ય થતા ભાવ છે, અને વ્યવહાર નય છે એનો વિષય એ પરના લક્ષ્ય થતા ભાવો છે. એટલે એ રીતે એ અધ્યવસાનનો ત્યાગ કહેતા એમાં વ્યવહાર નયનો ત્યાગ આવી જાય છે. અને એવો ઉપદેશ જીનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યો છે. હવે એના ઉપર આગળ વાત કરે છે કે આ પ્રમાણે નિશ્ચય નયને પ્રદાન કરીને વ્યવહાર નયના ત્યાગનો ઉપદેશ કર્યો છે. તેનું કારણ એ છે કે જેઓ નિશ્ચયના આશ્રય પ્રવર્તે છે તેઓ જ કર્મથી છૂટે છે. નિશ્ચયના આશ્રય એટલે સ્વરૂપના આશ્રય, આત્માના આશ્રય જેઓ પ્રવર્તે છે એટલે પોતે સ્વભાવ ભાવે પ્રવર્તે છે, એમને નિદ્રા થાય છે અને નવા કર્મનો બંધ પડતો નથી એટલે એમ એ કર્મથી છૂટે છે. અને જેઓ એકાંતે વ્યવહાર નયના જ આશ્રય પ્રવર્તે છે તેઓ કર્મથી કદી છૂટતા નથી. કેમ કે વ્યવહારના જ આશ્રય, માત્ર વ્યવહારના જ આશ્રય છે અને નિશ્ચયની તો ખબર પણ નથી એવા એકાંતે વ્યવહાર નયના જ આશ્રય જેઓ પ્રવર્તે છે એમને તો શુભાશુભ ભાવને કારણે કર્મના બંધ પડે છે, પુણ્ય અને પાપના બંધ પડે છે અને એમ એમને ભવના ભ્રમણ ચાલુ જ રહે છે. એવો કર્મથી ક્યારેય છૂટતા નથી. આમાં વ્યવહાર નય અને નિશ્ચય નયની જે વાત કરવામાં આવી છે એનો ઘણો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પોતાના પ્રવચનમાં કર્યો છે. એને આપણે ખૂબ ગંભીરતાથી સમજવાનો છે. એમાં મોક્ષનો માર્ગ સમાયો છે એ વાત ગુરુદેવે ખૂબ ખૂબ સ્પષ્ટ કરી છે. તો આપણે ગુરુદેવના પ્રવચનમાંથી મહત્વના અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, સમયસાર ગાથા 272, ટીકા ઉપરનું પ્રવચન, પાના નંબર 219. ગુરુદેવ અહીંયા કહે છે કે આત્મા આશ્રિત અર્થાંત સ્વ આશ્રિત નિશ્ચય નય છે, પર આશ્રિત અર્થાંત પરને આશ્રિત વ્યવહાર નય છે. અહીં સ્વ આશ્રિતમાં સ્વનો અર્થ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ લેવાનો છે. સ્વ આશ્રિત જ્યારે કહ્યું છે તો સ્વનો અર્થ શું? તો કે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ એમ કરવાનો છે. પણ એમ નહીં કે દ્રવ્ય ગુણ પર્યાય એમ ત્રણ ન લેવા. ગુરુદેવે આ સ્પષ્ટતા કરી છે. સ્વ આશ્રિત એટલે ત્રિકાળી ધ્રુવ, એક જ્ઞાયક ભાવને આશ્રિત, એ સ્વને આશ્રિત કહેવાય, વિકારી ધ્રુવ જે ક્યારે બદલાતું નથી, એ જ્ઞાયક, એ જ્ઞાયક ભાવ ને આશ્રય એટલે સ્વ આશ્રિત એમ કહેવાય. એક જ્ઞાયક ભાવ એ જ નિશ્ચય એમ અહીં લેવું છે. એમ તો દ્રવ્ય એક જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ, એની અનંત શક્તિઓ એટલે ગુણો અને પર્યાય એ ત્રણેયનું અસ્તિત્વ તે સ્વનું પોતાનું અસ્તિત્વ છે એમ નથી કે એમાં ગુણ અને પર્યાય નથી એમ નથી. સ્વ આશ્રિત કહીને અહીંયા જે સમજાવવું છે એ સમજાવવા માટે આવો ભેદ નથી કરવાનો, દ્રવ્ય ગુણ અને પર્યાયનો ભેદ નથી કરવો. એટલે ગુરુદેવે એમ કહ્યું કે સ્વ આશ્રિત કહેતા વિકારી જ્ઞાયક ધ્રુવ ભાવ, કે જ્ઞાયક ભાવ એ ધ્રુવ એવા જ્ઞાયક ભાવનો આશ્રય એમ અહીંયા સમજવાનું છે. એમ તો ખરેખર તો જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ અને એની અનંત શક્તિઓ એટલે ગુણો અને પર્યાય એ ત્રણેયનું અસ્તિત્વ તે પોતાનું અસ્તિત્વ છે, પણ અહીં સ્વમાં એ વાત લેવી નથી. અહીં તો મુખ્ય મુખ્ય તે નિશ્ચય અને ગૌણ તે વ્યવહાર, એટલે મુખ્ય એટલે નિશ્ચયને સિદ્ધ કરવા ત્રિકાળી અભેદ એકરૂપ વસ્તુને મુખ્ય કરીને એક સમયની અવસ્થાને ગૌણ કરી નાખવી છે, પર્યાયને ગૌણ કરીને અહીંયા તો વાત લેવી છે. અહીં અભેદ એક શુદ્ધ નિશ્ચય વસ્તુનું લક્ષ કરાવવા ત્રિકાળી એક જ્ઞાયક સ્વભાવ ભાવ છે તે સ્વ છે નિશ્ચય છે એમ લેવું છે. ભેદ કરી અને વાત કરીએ તો ભેદ આવે એટલે વ્યવહાર થાય, ભેદ કરવા જઈશું તો પછી વ્યવહાર થશે. અહીંયા આપણે શુદ્ધ નિશ્ચય વસ્તુ એનું લક્ષ કરાવવા માટે એને સમજવાનું છે, એટલે સ્વ કહેતા એ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ ભાવ છે એમ લેવાનું છે, જેમાં કર્મ નથી, પુણ્ય પાપના ભાવ નથી, એક સમયની પર્યાય અને પર્યાય ભેદ નથી કે ગુણ ભેદ નથી, એવો અખંડ એકરૂપ સ્વભાવ ત્રિકાળી એક જ્ઞાયક ભાવ તે નિશ્ચય નયનો વિષય છે. સ્વના આશ્રય જ નિશ્ચય છે, સ્વ આશ્રિતો નિશ્ચય, સ્વનો આશ્રય કરનારને સંકિત થાય છે. અહીંયા સમ્યક દર્શન જે ધર્મનું પહેલું પગથિયું, એ ધર્મ કેવી રીતે થાય એની વાત ચાલે છે. જેમ જૈન દર્શનના પ્રાણ સમી ગાથા 11માં આવ્યું ને કે બુદ્ધત્તમ સીધો ખલુ સમા ઇઠ્ઠી અવૈ જીવો, નિર્મળ આનંદનો નાથ ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયક ભાવમય વસ્તુ, પ્રભુ આત્મા જ ભૂતાર્થ છે સત્યાર્થ છે અને એના આશરે જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે એમ એમાં આવ્યું ને. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે હવે આમાં અમારે કેટલું યાદ રાખવું. એમાં તમે એ વાત કરી કે એક જ્ઞાયક સ્વભાવી સત્યાર્થ પ્રભુ ભૂતાર્થ છે સત્યાર્થ છે એ જ નિશ્ચય છે, એનો આશ્રય કરીને અને પર્યાયને ગૌણ કરીને અને એને વ્યવહાર કહીને આ બધી વાત તમે કરી, પણ હવે એમાં અમારે કેટલું યાદ રાખવું, આ તો બધું અઘરું પડે છે. 220માં પાના ઉપર આવો એક પ્રશ્ન કર્યો કે હવે આમાં કેટલું યાદ રાખવું. પોતાના લાભની વાત છે અને યાદ રાખવાનું આવ્યું એટલે પછી કંટાળો આવ્યો. બેંકના ખાતામાં કેટલા પૈસા છે ને કેટલા પ્રકારના ખાતા છે ને કેટલી ફિક્સ ડિપોઝિટ છે ને કેટલું શું છે, કેટલા પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ છે ને કેટલા સ્ટોક છે, એ બધું યાદ રાખવાનું હોય તો એમાં વાંધો નથી. અને અહીંયા બે વાત યાદ રાખવાની આવી, નિશ્ચય અને વ્યવહારની, અને એકને ગૌણ કરવો અને બીજા ને મુખ્ય કરવો, અને એ જે બધી વાત કરવામાં આવી હોય ત્યારે અહીંયા એને મુશ્કેલી પડે છે. અરે જીવ તારે ક્યાં સુધી ભ્રમણ કરવા છે. ગુરુદેવ તો શાંતિથી સમજાવે છે કે ભાઈ આ એક જ યાદ રાખવું છે કે ત્રિકાળી અભેદ જેમાં કોઈ ભેદ પડતા જ નથી. જો ભેદ તો સમજાવવા માટે, ભેદ છે એ તો સમજાવવા માટે છે, ભેદ દ્વારા સમજાવવું છે, અભેદને સમજાવવું છે તો એ સમજાવી શકાય કેવી રીતે? જે વસ્તુ એક સાથે છે એ બધી વસ્તુને સમજાવવી હોય ત્યારે તો ક્રમમાં જ સમજાવવી પડે ને. એટલે પછી ભેદ પાડીને સમજાવવામાં આવે છે. કઈ વસ્તુનું સ્વરૂપ ભેદ સ્વરૂપ છે જ નહીં, ભગવાન આત્મા તો અખંડ જ છે. અનંત ગુણનો પિંડ કયો એટલે એમાં અનંત ગુણ અને ગુણની વાત કરીએ એટલે ગુણનું પરિણમન અને એની પર્યાયને આ બધું સમજાવવા બેસીએ તો પછી એમાં ભેદ પડે છે અને એ ક્રમમાં એક પછી એક સમજાવી શકાય. ભલે વસ્તુ અખંડ છે, અક્રમે રહ્યા છે ગુણ, છતાં એને સમજાવવા હોય ત્યારે પછી વાત કરવી હોય તો એક ગુણની પહેલા વાત કરીએ પછી બીજા ગુણની વાત કરીએ, એમ જ વાત તો આવે ને. ખરેખર કઈ ત્રિકાળીમાં ભેદ નથી. ત્રિકાળી એટલે કે ભગવાન આત્મા જે ત્રણેય કાળે એક સરખું એવું એવું રહે છે, એની અંદર કોઈ ભેદ તો છે નહીં. એક જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ આત્મા એ અભેદ છે અને તે જ ખરેખર હું છું એ યાદ રાખવાનું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ એક જ યાદ રાખવું છે કે ત્રિકાળી અભેદ ત્રણેય કાળે જે અભેદ છે અખંડ છે એવો એક જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ એટલે આત્મા તે જ ખરેખર હું છું અને જે ભેદ અને પર્યાય છે તે બધો એ વ્યવહાર છે. જે પર્યાય છે એ પરિણમનને કારણે છે અને એ બદલાતું વસ્તુ છે, એ અનિત્ય છે, એ ક્ષણિક છે. અને આ ભેદરૂપ જે વાત કરવામાં આવી એ બધી સમજાવવા માટે કહેવામાં આવી એ બધો વ્યવહાર છે. નિશ્ચયને સમજવા માટે જે વર્ણન કરીએ ને એ પણ વ્યવહાર છે. હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 છું એમ જ્યારે કહેવામાં આવે અને એવા વિકલ્પમાં રહીએ તો એ પણ નિશ્ચય સ્વરૂપમાં ઠરવારૂપ જે નિશ્ચય છે, શુદ્ધ સ્વરૂપમાં ઠરવારૂપ જે ખરેખર નિશ્ચય છે, એ નિશ્ચયની અપેક્ષાએ એ વિકલ્પ છે એ પણ વ્યવહાર છે. પોતાના સ્વરૂપમાં ઠરવારૂપ જે નિશ્ચય છે એની અપેક્ષાએ હું ત્રિકાળી જ્ઞાયક છું એવો વિકલ્પ છે એ પણ વ્યવહાર છે. એટલે માત્ર યાદ તો આ જ રાખવાનું છે પોતે કોણ છે, બીજું કાંઈ યાદ રાખવાની જરૂર નથી. ગુરુદેવનું એમ અહીંયા કહેવું છે કે આ એક જ યાદ રાખવાનું છે કે ત્રણેય કાળ અભેદ એક જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ આત્મા તે જ ખરેખર હું છું અને જે આ ભેદ અને પર્યાય છે તે બધો એ વ્યવહાર છે. ભાઈ એ સર્વ વ્યવહારને અભૂતાર્થ કહીને, અભૂતાર્થ ભૂતાર્થ અને અભૂતાર્થની વાત 11મી ગાથામાં આવીને, ભૂતાર્થ છે તે સત્યાર્થ છે, અભૂતાર્થ છે તે આરોપિત છે. અભૂતાર્થ પહેલેથી છે જ નહીં, કેમ કે એનું સ્વરૂપ જ ક્ષણિક સ્વરૂપ છે, એનું સ્વરૂપ અખંડ સ્વરૂપ નથી, એમાં ભેદ પડે છે. એટલે એવો સઘળો વ્યવહાર એ અભૂતાર્થ છે. એટલે એ અભૂતાર્થ કહીને ભૂતાર્થ એક સ્વ સ્વરૂપનો આશ્રય કરાયો છે. એક સ્વ સ્વરૂપ જ સત્ય છે, બાકી આખું જગત પર્યાય ભેદ અને ગુણ ભેદ શુદ્ધા એમાં આવી જાય. ભેદરૂપ શ્રદ્ધા કહીને એવી ભેદરૂપ શ્રદ્ધા કરવામાં જશે, એવી ભેદરૂપ શ્રદ્ધા કરવા જશે તો પછી એકાગ્રતા સ્વરૂપને વિશે થશે નહીં. એટલે અહીંયા પર્યાય ભેદ અને ગુણ ભેદ છે એને પણ વ્યવહારમાં નાખી દીધા. ગુણ અનંત ગુણ છે, છતાં પણ એવી અનંત ગુણની ભેદરૂપ શ્રદ્ધા કરતા આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવતું નથી. આત્માનું સ્વરૂપ તો અખંડ છે, અનંત ગુણ છે, છતાં પણ એનું પરિણમન એક રૂપે અનુભવમાં આવે છે એવું ભગવાન આત્મા છે. એક એક કરીને ગુણનું પરિણમન અનુભવાય છે એમ થતું નથી. એટલે જે એકરૂપ છે, જે અખંડ છે, જે અભેદ છે, એવો એ નાયક ભગવાન આત્મા તે હું છું એમ શ્રદ્ધા કરવી અને એનું લક્ષ કરીને નિર્મળ પર્યાય પ્રગટ કરવી એ જ એકમાત્ર કરવા જેવું છે. ગુરુદેવ કહે છે કે સર્વ વ્યવહારને અભૂતાર્થ કહીને ભૂતાર્થ એક સ્વસ્વરૂપનો આશ્રય કરાવ્યો છે. એક સ્વસ્વરૂપ જ સત્ય છે, બાકી આખું જગત અસત્ય છે. જગતની સઘળી ચીજો એની પોતપોતાની અપેક્ષાએ સત્ય છે. દરેક ચીજ એની પોતાની અપેક્ષાએ સત્ય છે, પણ અહીંયા પોતાની સ્વની વાત ચાલે છે ને, નિજ સ્વરૂપની વાત ચાલે છે. એટલે કહે છે કે પણ પોતાનું સ્વ જે એક જ્ઞાયક ભાવ, તેની અપેક્ષાએ જગતની બધી વસ્તુ અસત્ય છે. ત્રિકાળી સતની અપેક્ષા એના ગુણભેદ અને પર્યાય પણ અસત્ય છે. કેમ કે ભેદરૂપ શ્રદ્ધા થશે તો સ્વરૂપમાં જવાશે જ નહીં. ત્રણે કાળ જે એક રૂપ અખંડ રહેવા વાળું તત્વ છે, એ જ્ઞાયક છે, એને અહીંયા સત કીધું, એનું અસ્તિત્વ એવું ને એવું સદાય રહે છે એવા ભગવાન આત્માને ભેદરૂપ જાણવો, એમાં અનંત ગુણ છે એવો પણ એમાં ભેદ કરવો, કે એની પર્યાય ગુણ દ્રવ્ય અને પર્યાય એમ એનું સ્વરૂપ જાણવું, તો એને પણ એ ત્રિકાળી સત જે ધ્રુવ છે એની અપેક્ષાએ એને વ્યવહાર કહી દીધો, અસત કહી દીધું. વસ્તુ છે, વસ્તુ નથી એમ નથી, પર્યાય પણ છે, પર્યાય નથી એમ નથી, છતાં પણ લક્ષ સ્વરૂપનું કરાવવું છે. એટલે અખંડ એક અભેદ વસ્તુનું લક્ષ કરાવવા માટે એને અપેક્ષાથી વ્યવહાર કહેવામાં આવ્યો. ગુરુદેવ એ વાતને અહીંયા બહુ સરસ રીતે સમજાવે છે. કહે છે કે બાકી આખું જગત અસત્ય છે, જગતની સઘળી ચીજો એની પોતપોતાની અપેક્ષાએ સત્ય છે. પોતપોતાની અપેક્ષાએ તો એનું હોવાપણું પણ છે, એને છે, એ સત્ય છે. પણ અહીંયા જ્યાં ભગવાન આત્મા નિજ સ્વરૂપની વાત આવી, તો કહે છે કે પણ પોતાનું સ્વ જે એક જ્ઞાયક ભાવ, એવા એક જ્ઞાયક ભાવની અપેક્ષાએ એ બધી જગતની બધી ચીજ બધી એ અસત્ય છે. ત્રિકાળી સતની અપેક્ષાએ એના ગુણભેદ અને પર્યાય પણ અસત્ય છે. અહીં આત્મા આશ્રિત પહેલા શબ્દનો અર્થ ચાલે છે. આપણે તેની વાત કરી રહ્યા છીએ. આ ગુરુદેવ કહે છે કે આપણે આત્મા આશ્રિત એમ જે શબ્દ પડ્યો છે ને, એનો અર્થ કરી રહ્યા છીએ, એનો અહીંયા વિસ્તાર કરી રહ્યા છીએ. આત્મા આશ્રિત એટલે શું, આત્મા આશ્રિત શું છે અને કેવી રીતે છે, એનો આ બધો વિસ્તાર ચાલી રહ્યો છે. આત્મા આશ્રિત એટલે સ્વ આશ્રિત, એટલે કે ત્રિકાળી એક જ્ઞાયક ભાવને આશ્રિત નિશ્ચય નય છે. એ ધ્રુવ નિત્યાનંદ પ્રભુનો આશ્રય કરનારી તો પર્યાય છે, એનો આશ્રય કરનારી પર્યાય છે. પણ એ પર્યાયને પર્યાયનો આશ્રય નથી, પણ નિત્યાનંદ પ્રભુ ધ્રુવનો આશ્રય છે. એ પર્યાય પર્યાયના આશ્રયે પ્રગટ નથી થઈ, એ પર્યાય ધ્રુવના આશ્રયે પ્રગટ થઈ છે. એને ધ્રુવનો આશ્રય છે. જે પર્યાય નિર્મળ પરિણામ થયા, એવી નિર્મળ પર્યાય જે થઈ છે એ ધ્રુવના આશ્રયે થઈ છે. ધ્રુવનું લક્ષ કરતા, એનો આશ્રય કરતા એ નિર્મળ પર્યાય થઈ છે. કાંઈ પર્યાયનો આશ્રય કરવાથી એવી પર્યાય થઈ છે એમ નથી. થોડી સૂક્ષ્મ વાત છે પ્રભુ, પણ અહીંયા તો આત્મા આશ્રિત એટલે સ્વ આશ્રિતનું મહાત્મ્ય લાવવું છે ને, કે આત્મા આશ્રિત કહેતા એમાં શું વાત આવે છે, કોનો આશ્રય કર્યો છે, કોની વાત ચાલે છે. આ ભગવાન આત્મા જે અખંડ છે, અનંત ગુણોનો પિંડ છે, છતાં પણ તે અખંડ એક રૂપ છે, એવું પોતાનું સ્વરૂપ જે ધ્રુવ સદાય જ્ઞાયક 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 છે, એનો આશ્રય કરનારી જે પર્યાય છે એ શુદ્ધ પર્યાય નિર્મળ પર્યાય છે અને એવી પર્યાય દરેક સમયની એવી નિર્મળ પર્યાય થયા જ કરે છે થયા જ કરે છે અને એમ થાય છે ત્યારે એમ કહેવાય કે એણે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી. એટલે એ પર્યાય છે એને આશરે ધ્રુવનો છે કે કંઈ પર્યાયના આશરે પર્યાય પ્રગટ થઈ રહી છે એમ નથી. નિત્યાનંદ પ્રભુ ધ્રુવનો આશ્રય કરતા એવા નિર્મળ પરિણામ થાય છે. આગળ અહીંયા ચોથા પેરેગ્રાફમાં કહે છે કે 11મી ગાથામાં આવ્યું ને કે જ્ઞાયક સ્વભાવ વસ્તુ તિરોભૂત અર્થાંત દ્રષ્ટિમાંથી દૂર છે. તિરોભૂત કહેતા ઢંકાયેલી છે એમ પણ અર્થ કરીએ છીએ. એનો અર્થ એ થયો કે દ્રષ્ટિમાં દેખાતી નથી, દ્રષ્ટિમાં એ આવી નથી, દ્રષ્ટિમાંથી દૂર છે. તે જાણવામાં આવે એટલે દ્રષ્ટિમાં આવે ત્યારે એ આવિર્ભૂત થાય છે, પ્રગટ થાય છે એમ કહેવાય છે. નાયક ભાવ તો છે તે છે, એ નાયક ભાવ કંઈ નથી એમ નથી. નાયક ભાવ તો પડ્યો જ છે, એ તો છે જ, એ તો ત્રણેય કાળે છે જ. પણ એને જ્યારે દ્રષ્ટિમાં લીધો ત્યારે જ્ઞાયક ભાવ પ્રગટ્યો અથવા તો આવિર્ભૂત થયો એમ કહેવાય જ છે. ત્યાં સુધી એ તિરોભૂત હતો એટલે કે દ્રષ્ટિથી દૂર હતો, દ્રષ્ટિમાં હતો નહીં. પણ જ્યારે એને એવો એ દ્રષ્ટિમાં આવ્યો, જાણવામાં આવ્યો એટલે દ્રષ્ટિમાં આવતા એ આવિર્ભૂત થાય છે, પ્રગટ થાય છે. એટલે એમ કહ્યું કે ત્યારે જ્ઞાયક ભાવ પ્રગટ્યો અથવા આવિર્ભૂત થયો એમ કહેવાય છે. કઈ જ્ઞાયક ભાવ નહોતો એમ નથી, જ્ઞાયક ભાવ તો હતો જ, જ્ઞાયક ભાવ તો છે જ અને જ્ઞાયક ભાવ તો સદાય રહે જ છે, એમાં તો કોઈ ફેર નથી. એ ત્રિકાળી ભાવ છે, ત્રણેય કાળ રહેવા વાળો જ્ઞાયક ભાવ તો છે. પણ કોને છે, કોને છે? જેણે એને દ્રષ્ટિમાં લીધો એને એ છે. એટલે કે એણે એ પ્રગટ કર્યો છે કહેવાનો આશય એ છે. એને જ્યારે દ્રષ્ટિમાં લીધો ત્યારે જ્ઞાયક ભાવ પ્રગટ્યો, આવિર્ભૂત થયો એમ કહેવાય છે. જેના પૂર્ણ અસ્તિત્વની ખબર નહોતી, જેની પ્રતીતિ નહોતી, એવો જ્ઞાયક ભાવ એના પૂર્ણ અસ્તિત્વની ખબર નહોતી, એ પ્રતીતમાં આવ્યો નહોતો, જેની પ્રતીતિ નહોતી, એના પૂર્ણ અસ્તિત્વની જ્યાં પ્રતીતિ આવી તો પૂર્ણ અસ્તિત્વ પ્રગટ્યું એમ કહેવામાં આવે છે. આગળ કહે છે કે આત્મા એટલે સ્વ, એમ અહીંયા જે અર્થ કરવામાં આવ્યો, આત્મા આશ્રિત એટલે સ્વ આશ્રિત એમ જે અર્થ કરવામાં આવ્યો, તો એમ કેમ લીધું? આત્મા એટલે સ્વ એમ જે લીધું એ શા માટે લીધું? કેમ કે વ્યવહાર જે છે એ બધો પર આશ્રિત છે, એ બધો પર આશ્રિત છે, તેથી આત્મા એટલે સ્વ એમ લીધું. આત્માને આશ્રે એટલે સ્વને આશ્રે. સ્વ એટલે કોણ? તો કહે છે કે એક પોતાનો સહજ સ્વાભાવિક ભાવ, એક જ્ઞાયક ભાવ, નિત્ય આનંદ સ્વભાવ, ધ્રુવ ભાવ, એક રૂપ સામાન્ય ભાવ, તે સ્વ છે અને તે નિશ્ચય નયનો વિષય છે, અર્થાંત સમ્યક દર્શનનો વિષય છે. તેથી જેને સમ્યક દર્શન પ્રગટ કરવું હોય તેણે ત્રિકાળી એક નાયક ભાવનો આશ્રય લેવો જોઈએ. બહુ સ્પષ્ટ કરી દીધું ગુરુદેવે શા માટે અહીંયા આત્મા એટલે આત્માને આશ્રિત એટલે સ્વને આશ્રિત, આત્મા એટલે સ્વ એમ જે લીધું છે એની સમજ આપી અને સાથે સાથે આ નિશ્ચયનો વિષય, એ જે સમ્યક દર્શનનો વિષય છે એ વાત પણ સમજાવી દીધી. જેને સમ્યક દર્શન પ્રગટ કરવું હોય એણે એવા ત્રિકાળી એક જ્ઞાયક ભાવનો આશ્રય લેવો જોઈએ, બીજી કોઈ રીતે સમ્યક દર્શન પ્રગટ નહીં થાય. અને આત્માને આશ્રિત એટલે આત્માના દ્રવ્ય ગુણ પર્યાય એમ ત્રણ થઈને આત્મા અને એનો આશ્રય લેવો એમ કોઈ કહે તો એ વાત અહીંયા નથી, કેમ કે એમાં તો ભેદ પડ્યો અને ભેદ પડ્યો એટલે વ્યવહાર થયો. અહીં તો આત્મા આશ્રિત એટલે સ્વ આશ્રિત, આત્મા આશ્રિત એટલે સ્વ આશ્રિત, અને સ્વ એટલે શું? તો કે સ્વ એટલે ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભાવ. સમ્યક દર્શન તે મોક્ષ માર્ગમાં પહેલું પગથિયું છે. એવું સમ્યક દર્શન જેને પ્રગટ કરવું છે એણે એવા ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયક ભાવનો આશ્રય લઈને એ પ્રગટ કરવાનું છે. એના આશ્રયે જ એવા નિર્મળ પરિણામ થશે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના. આત્મા આશ્રિત એટલે ત્રિકાળી એક જ્ઞાયક ભાવને આશ્રિત નિશ્ચય નહીં છે. જો અહીંયા 221માં પાના ઉપર આગળ કહે છે કે આત્મા આશ્રિત એટલે ત્રિકાળી એક જ્ઞાયક ભાવને આશ્રિત નિશ્ચય નહીં છે. સમ્યક દર્શન થવામાં એક જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવ, નિત્ય સહજ આનંદ સ્વરૂપ ભાવ એક જ કારણ છે. આ દયાદાન વ્રત ભક્તિ આદિ બાહ્ય ક્રિયાઓ કરે અને એનાથી સમ્યક દર્શન થાય એમ જો માનતો હોય તો એ એની ભૂલ છે. એનાથી સમ્યક દર્શન થાય નહીં, કેમ કે એ તો સર્વ પર આશ્રિત ભાવ છે. દયા દાન વ્રત ભક્તિના ભાવ છે એ પર આશ્રિત ભાવ છે, અને પર આશ્રિત ભાવ એ બધો વ્યવહાર છે, અને પરના આશ્રયે નિર્મળ પરિણામ થાય નહીં. પરના આશ્રયે જે પરિણામ થાય એ શુભ કે અશુભ પરિણામ થાય, એટલે કે પુણ્ય કે પાપનો બંધ પડે, પણ શુદ્ધ ભાવ હોય નહીં, સ્વભાવ ભાવે પરિણમન થતું નથી, એટલે નિર્મળ પરિણામ તો થાય નહીં. પરના આશ્રયે એ નિર્મળ પર્યાય થતી નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની નિર્મળ પર્યાય સ્વના આશ્રયે જ થાય, પરના આશ્રયે એ થતી નથી. સર્વ પર આશ્રિત ભાવ એ ગમે તેવો ભાવ હોય, ગમે તેવો ભક્તિનો ભાવ હોય, ગમે તેવો અહોભાવ હોય, પણ એ શુભ ભાવ છે અને એના આશ્રયે સમ્યક દર્શન થાય નહીં. એક સ્વના આશ્રયે જ, સ્વના આશ્રયે જ એટલે કે ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયક ભાવના આશ્રયે જ સમ્યક દર્શન રૂપ ધર્મ પ્રગટ થાય છે. એટલે પછી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે અને એ જ ધર્મ છે. ગુણ ગુણીનો ભેદ પણ પર આશ્રય છે. જો ગુરુદેવ એક બીજી સૂક્ષ્મ વાત સમજાવે છે, આપણને એમ થાય કે આત્મામાં અનંત ગુણ છે, એમ ગુણ જુદા અને ગુણી, એ ગુણોને ધરનારો ગુણી આત્મા, એમ જો ભેદરૂપ શ્રદ્ધા કરવામાં આવશે તો એ વ્યવહાર દયનો વિષય થશે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ ગુણ ગુણીનો ભેદ પણ પર આશ્રય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે એમ ભેદ પાડવો તે પર આશ્રિત વ્યવહાર નહીં છે. એના ગુણ છે અને ગુણ પ્રમાણે એમાં ભેદ પાડવો, એ ભેદ પાડતા એ વ્યવહાર નયનો વિષય થઈ જાય છે. અને વ્યવહાર નયને પર આશ્રિત કયો છે એટલે એ અપેક્ષાથી એને એમ કહી દીધું કે ગુણ ગુણીનો ભેદ પણ પર આશ્રય છે અને એ બંધનું કારણ છે. કેમ કે એ શુભ ભાવ થયો એટલે એ પુણ્ય બંધનું કારણ થાય છે. ગુણ ગુણીનો ભેદ કરી અને જે આત્માની શ્રદ્ધા થાય એમાં તો શુભ ભાવ છે, એ દ્વારા પોતાના સ્વરૂપમાં જવાતું નથી. ઉપયોગ ધ્રુવ તરફ ઢળે છે. ઉપયોગ પોતાના ચૈતન્ય ભગવાન આત્મા ધ્રુવ તરફ ઢળે છે અને પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. એવું છે ત્યારે પછી એમાં જો ભેદરૂપ શ્રદ્ધા કરવા જશે તો એકાગ્રતા થઈ શકશે જ નહીં. ઉપયોગમાં એ ભેદ પાડશે કે આત્મા જ્ઞાન સ્વરૂપ પણ છે, આત્મા આનંદ સ્વરૂપ પણ છે, આત્મા સુખ સ્વરૂપ પણ છે, આત્મા શાંતિરૂપ પણ છે, એમ જ્યારે એ ભેદરૂપ શ્રદ્ધા કરવા જશે ત્યારે તો વિકલ્પો થશે અને વિકલ્પમાં રહેશે ત્યાં સુધી એને પોતાના સ્વરૂપનો અનુભવ નહીં થાય, સહાનુભૂતિ નહીં થાય. જે કંઈ કહેવામાં આવે છે, સમજાવવામાં આવે છે, એ બધો સમગ્ર વ્યવહાર જ છે, બીજું કાંઈ નથી. અને વ્યવહાર દ્વારા જ નિશ્ચય સમજાવી શકાય. એ ગાથા પણ અગાઉ આવી ગઈ છે. વ્યવહાર દ્વારા જ નિશ્ચયને સમજાવવામાં આવે છે, પણ એ સમજાવવા માટે જે વ્યવહારનો આશ્રય લેવામાં આવ્યો છે એવા આશ્રય દ્વારા સ્વરૂપની પ્રાપ્તિ નથી થતી. વ્યવહારનો આશ્રય કરીને નિશ્ચયને સમજાવવામાં આવે, પણ વ્યવહારના આશ્રય સ્વરૂપની પ્રાપ્તિ ન થાય. આ વાત પણ અગાઉ આવી ગઈ છે. તો અહીંયા ગુરુદેવ એમ કહે છે કે ગુણ ગુણીનો ભેદ પણ પરાશ્રય છે, અને એ કઈ રીતે છે એ સમજાવ્યું કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એમ ભેદ પાડવો, એવો ભેદ પાડવો તે પર આશ્રિત વ્યવહારને છે, તે બંધનું કારણ છે. આવી સૂક્ષ્મ વાત છે. અહીંયા 221માં પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આ કોઈ બીજાની વાત નથી, આ કાંઈ કોઈના ઘરની વાત નથી, આ કોઈએ કહેલી કોઈની વાત છે એમ નથી. આ તો ત્રિલોકીનાથ દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્માએ દિવ્ય ધ્વનિમાં જે કહ્યું તે તેમના કેળાયતી સંતો કહે છે. સંતો આ વાણી લાવ્યા છે, ઓમકાર ધ્વનિ સાંભળી અને કુમકુંદાચાર્ય ભગવાન અહીંયા આવ્યા અને આ શાસ્ત્રની રચના કરી છે. એટલે આ તો દિવ્ય ધ્વનિમાં જે વાત આવી એ છે, કોઈના ઘરની વાત નથી, કોઈએ કહ્યું છે એમ નથી. કે છે કે આત્મા આશ્રિત અર્થાંત સ્વ આશ્રિત નિશ્ચયને છે ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભાવ, તે સ્વ છે અને સ્વના આશ્રય નિશ્ચયને છે. નિશ્ચયને એટલે ત્રિકાળી ધ્રુવ સત્યાર્થ વસ્તુ, અથવા નિશ્ચયને એટલે જ્ઞાનનો શુદ્ધ અંશ જેનો વિષય ત્રિકાળી ધ્રુવ સ્વ છે, તે નિશ્ચય નહીં છે, તે જ ભૂતાર્થ છે. 11મી ગાથામાં એને ભૂતાર્થ કહ્યો અને એના આશ્રયે જ નિર્મળ પરિણામ થાય છે. એ જ આશ્રય કરવા યોગ્ય છે, એ સત્યાર્થ છે, એ જ પરમાર્થ છે, એ ત્રિકાળી સ્વને જ અભેદથી શુદ્ધ નહીં કહે છે. એમાં કોઈ ભેદ પડતા જ નથી, એની કોઈ ભેદરૂપ શ્રદ્ધા નથી કે દ્રવ્ય ગુણ અને પર્યાય એવી ભેદરૂપ શ્રદ્ધા ત્યાં નથી. શું કહ્યું? કે નિશ્ચય નહીં એટલે જ્ઞાનનો શુદ્ધ અંશ જેનો વિષય ત્રિકાળી ધ્રુવ સ્વ છે, એ ત્રિકાળી સ્વને જ અભેદથી શુદ્ધ નહીં કહે છે. ત્રિકાળી સ્વને જ અભેદથી શુદ્ધ નહીં કહે છે. જો શુદ્ધ નયની નય તરીકે આપણે વાત કરતા હતા, પણ પછી જ્યારે દ્રષ્ટિના વિષયની વાત આવે છે ત્યારે એ ત્રિકાળી સ્વને જ શુદ્ધ નય પણ કહે છે. શુદ્ધ નય કહીએ એટલે પહેલા તો આપણને એમ થાય કે નય તો એક દ્રષ્ટિકોણ છે, એ તો દ્રષ્ટિકોણ થયો, કોઈ અપેક્ષાએ વાત કરવામાં આવી હોય. આપણને નયની વાત આવે એટલે પહેલો એવો વિચાર આવે, પરંતુ શુદ્ધ નયની વાત, શુદ્ધ નયનો વિષય એ બધી વાત કરવામાં આવી હોય ત્યાર પછીથી અપેક્ષાથી એને એમ પણ કહેવામાં આવે કે જે ત્રિકાળી સ્વ છે, જે ભેદ વિનાનો છે, અભેદ છે, એ જ શુદ્ધ નય છે એમ પણ કહેવામાં આવે છે. અગાઉ પણ એ વાત આવી ગઈ છે. સિદ્ધાનંદ ગમ પ્રભુ આત્મા જ પોતાનું પરમ સ્વ છે અને તેને જ અભેદથી શુદ્ધ નય કહે છે. નિશ્ચય નય છે એ જ શુદ્ધ નય છે, એ જ ભૂતાર્થ છે, તે એકના જ આશ્રય સમ્યક દર્શન આદિ ધર્મ થાય છે. આવી વ્યાખ્યા છે. માણસને અભ્યાસ ન હોય એટલે એને અઘરી પડે, અભ્યાસ હોય એને કાંઈ અઘરું નથી. અને એકની એક વાતને ગુરુદેવે હજારો વખત સમજાવી છે, જરાક એમાં ઊંડો ઉતરે તો એને સમ્યક દર્શન થાય એવું છે. એટલી બધી સમજ આપી છે ગુરુદેવે કે થોડોક પુરુષાર્થ કરે ને તો પણ બધું સહેલાઈથી સમજાઈ જાય, એની દ્રષ્ટિ બદલાઈ જાય. એટલી બધી સ્પષ્ટતાઓ ગુરુદેવે કરી છે. અને સમ્યક દર્શન વિના વ્રત તપ બધું લઈને બેસી જઈશ તો પ્રભુ શું થશે? પગના ભ્રમણ થશે, બીજું કાંઈ થશે નહીં. પુણ્ય ને પાપ, પુણ્ય ને પાપ, એ તો તું અનાદિનો કરતો આવ્યો છો, અને એમ સંસારમાં રખડવાનું તો થયું જ છે, એમાં નવું શું છે? એમાં કાંઈ નવું નથી. પૂર્વે પણ એવા સ્વભાવ તો અસંખ્ય વખત એણે કર્યા છે, એવા સ્વભાવને કારણે દેવની ગતિ પણ એને થઈ છે, મનુષ્યની ગતિ પણ થઈ છે, એવી રીતે સિદ્ધિ સામગ્રી પણ એને પ્રાપ્ત થઈ છે, એવા પદ પણ પ્રાપ્ત થયા છે, બધું મળ્યું છે, પણ આ ભવના ભ્રમણ મટ્યા નહીં. જ્યારે જ્યારે એવું થયું છે, સારી ગતિ થઈ છે, દેવની ગતિ કે મનુષ્યની ગતિ થઈ છે, ત્યારે પછી ત્યાંથી નીકળીને પાછો એ તિરિંચમાં પણ ગયો છે, ત્યાંથી નીકળીને પાછો તિરિંચમાં પણ ગયો જ છે. અનંતકાળ તો એને બેરા એકેન્દ્રીમાં વિતાવ્યો, નિત્યની ગોદમાંથી નીકળી અને પછી કેટલો બધો સમય સુધી એને આ ભટકવાનું થયું છે. અનાદિનો છે ને, જ્યારથી નિત્યની ગોદમાંથી બહાર આવ્યો છે, ત્યારથી આ જીવ ભટકી રહ્યો છે, સંસાર અવસ્થામાં છે. એકેન્દ્રીમાં પણ એને ઘણો કાળ કાઢ્યો છે અને ત્રસ્તમાં પણ એને ઘણો કાળ વિતાવ્યો છે, પણ એને ભવના ભ્રમણ અટક્યા નથી. એટલે ગુરુદેવ વારંવાર કરુણા કરીને એ વાત કર્યા કરે છે કે ભાઈ, આ સંસારમાં રખડવાના ભાવ છે, શુભાશુભ ભાવ છે, એ બધા સંસારના ભાવ છે, એ કાંઈ મુક્ત થવાના ભાવ નથી. કે છે કે અરે, અનંત કાળમાં એને સ્વસ્વભાવ જે પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવથી ભરેલો જ્ઞાયક 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 એવો ત્રિકાળી એક સામાન્ય ભાવ, જેને પરમ પારિણામિક ભાવ કહે છે, તેને જાણ્યો નહીં. અનંતવાર એણે દિગંબર મુનિ થઈને પંચમહાવ્રત આદિ પાળ્યા, પણ સ્વસ્વભાવના આશરે આત્મજ્ઞાન પ્રગટ કર્યું નહીં, તેથી એને લેશ પણ સુખ પ્રાપ્ત નથી થયું, સંસાર પરિભ્રમણ જ ઉભું રહ્યું છે. 22મા પાના પર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે ઉત્પાદ વય દ્રવ્ય ઉત્તમ સત એ તત્વાર્થ સૂત્રનું સૂત્ર છે. તેમાં ઉત્પાદ વય, ઉત્પાદ અને વ્યય એ પર્યાયના છે, એટલે ઉત્પાદ છે એ પણ પર્યાય છે, વ્યય છે એ પણ પર્યાય છે, એ અવસ્થા છે. ઉત્પાદ વ્યય એ પર્યાય છે, એ અવસ્થા છે, અને દ્રવ્ય એ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભાવ છે. ઉત્પાદ એટલે મિથ્યાત્વના વ્યયપૂર્વક સમ્યક દર્શનની પર્યાય લઈએ તો એનું આશ્રયરૂપ કારણ ત્રિકાળી એક જ્ઞાયક ભાવ છે. સમ્યક દર્શનની પર્યાય લઈએ, એનો ઉત્પાદ થયો એમ આપણે જો લઈએ તો એમ કહી શકાય કે મિથ્યાત્વનો વ્યય થયો અને સમ્યક દર્શનની પર્યાયનો ઉત્પાદ થયો, તો એનું કારણ શું છે? તો કે એમાં એનું આશ્રયરૂપ કારણ તો ત્રિકાળી જ્ઞાયક ભાવ જ છે. ત્રિકાળીનો આશ્રય કરતા એને મિથ્યાત્વનો વ્યય અને સમ્યક દર્શનનો ઉત્પાદ થયો. એક જ્ઞાયક ભાવના આશ્રયે જ સમ્યક દર્શન થાય છે, પણ એણે તો વ્રત તપ જાત્રા આદિ કરવાની પાછળ પોતાનો સમય વિતાવી દીધો અને એક પોતાનો ધ્રુવ સ્વભાવ છે, જ્ઞાયક ભાવ છે, એનો આશ્રય ન કર્યો. બીજું બધું કર્યું, જે કરવાનું હતું એ જ ન કર્યું. પર આશ્રિત રાગમાં ધર્મ માનીને ભાઈ તું સંતુષ્ટ થાય, પણ ધર્મનું એવું સ્વરૂપ નથી. ધર્મ તો એક વિતરાગ ભાવ જ છે અને તે વિતરાગ ભાવ સ્વ આશ્રય જ પ્રગટ થાય છે. ગુરુદેવ કરુણા કરી અને આપણને સમજાવે છે કે ભાઈ, તું આ સુખભાવમાં ધર્મ માનીને સંતોષાઈ ગયો છો ને, પણ જરાક વિચાર કર, ધર્મનું કાંઈ એવું સ્વરૂપ નથી. શુભભાવ એ પુણ્યબંધનું કારણ છે, એ મુક્તિનું કારણ નથી. ધર્મ તો વિતરાગ ભાવ છે. આ જે શુભાશુભ ભાવ અને જે કષાયોમાં તું રાચી રહ્યો છે ને, એનાથી તારે મુક્ત થવાનું છે, એ કષાયથી રહિત થવાનું છે. એવા પરના લક્ષે થતા ભાવો તને ઉત્પન્ન જ ન થવા જોઈએ, એમ તને એ વિતરાગતા પ્રગટ થાય છે, અને એ બધું માત્ર સ્વના આશ્રયે જ પ્રગટ થાય છે. આગળ અહીંયા કહે છે કે ત્યાં પૂર્વોક્ત રીતે પર આશ્રિત સમસ્ત અધ્યવસાન અર્થાંત પોતાના અને પરના એકપણાની માન્યતા પૂર્વક પરિણમને એને બંધનું કારણ હોવાને લીધે હવે આ વાતને ગુરુદેવે સમજાવી છે અને કહે છે કે જે ભાવ છે ને કે પરને હું જીવાડું ને પરની રક્ષા કરું ને પરને સુખી કરું ને એ બધા અધ્યવસાન છે, એ બધા અધ્યવસાન. એમાં પર સાથેના એકપણાની માન્યતા રૂપ જે પરિણમન થાય છે એ બધું બંધનું કારણ છે, એ બધું બંધનું કારણ છે. અહીંયા તો નિશ્ચયની વાત છે, અહીંયા તો નિશ્ચયની વાત છે ને એ જ સત્ય વાત છે. પરદ્રવ્યની ક્રિયા હું કરી શકું એ માન્યતા જ પર આશ્રિત મિથ્યા દર્શન છે ને એ બંધનું કારણ છે. એટલે ફરી પાછો પહેલાની જેમ જ કોઈએ ફરીથી પ્રશ્ન કર્યો કે તો પરજીવની દયા પાળવી કે નહીં, અને દુઃખી દરિદ્રીઓને આહાર ઔષધના દાન દેવા કે નહીં, પછી પરના લક્ષ્ય થતો એ ભાવ શું કરવું એનું એવો, અને એનો ઉત્તર અનેક વાર અપાઈ ગયો છે. ફરીથી પણ ગુરુદેવે એવો જ ઉત્તર આપ્યો છે કે ભાઈ ખરેખર તું પરજીવની દયા પાળી શકતો જ નથી, માન્યતા તું એવી કરે પણ એ તો મિથ્યાત્વ છે. પરજીવ તો એ એના પોતાના આયુષને કારણે જીવે છે, અને આયુષને કારણે જીવે છે એમ કહીએ ત્યાં પણ આયુ કર્મ છે એ તો નિમિત્ત કારણ છે. પોતાની યોગ્યતાથી એ જીવી રહ્યો છે, પોતાની યોગ્યતાથી એ શરીર સાથે રહ્યો છે, એમાં આયુષ કર્મનો ઉદય એનો છે તો એ નિમિત્ત કારણ છે. આ બધી વાત અગાઉ પણ આવી ગઈ છે. આપણે તો મૂળ વાતને હવે સમજીએ, જે કહ્યું ને કે ત્યાં પૂર્વોક્ત રીતે પર આશ્રિત સમસ્ત અધ્યવસાન અર્થાત પોતાના અને પરના એકપણાની માન્યતાપૂર્વક પરિણમન બંધનું કારણ હોવાને લીધે કરીને આખી વાત જે કરી છે એ વાતને આપણે સમજીએ. 223માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ત્રિલોકીનાથ વિતરાગ સર્વજ્ઞદેવની વાણી સંતો તેના આડતિયા થઈને જગત સમક્ષ જાહેર કરે છે, કહે છે કે પરમા એકપણાની માન્યતારૂપ પરિણમન બંધનું કારણ હોવાને લીધે, પરમા એકપણાની માન્યતા, પરમા પોતાપણાની માન્યતા, શરીરમાં પોતાપણાનો ભાવ, પોતાપણાની શ્રદ્ધા, પોતાપણાની માન્યતા કે આ શરીર એ મારું છે, શરીર રૂપે હું છું, હું મનુષ્ય છું, શરીર સામું જોઈ અને એ માને છે હું મનુષ્ય છું એમ માનવું એ પણ મિથ્યાત્વ છે. કેમ કે પોતે ભગવાન આત્મા છે અને આત્માને કોઈ મનુષ્યપણું પણ નથી કે દેવપણું પણ નથી, એટલે એ હું મનુષ્ય છું એમ માનવું એ પરમા એકપણાની માન્યતા છે. જે પર્યાય છે એની અંદર, જે પર્યાય પોતાની નથી, મનુષ્યની તો પર્યાય એ કાંઈ પોતાનું સ્વરૂપ નથી, એમાં એકપણાની માન્યતા, આ શરીર એમાં પોત એ એકપણાની માન્યતા, શરીર એટલે આ મારું શરીર એ રૂપે હું છું એવી માન્યતા, એમ પરમા એકપણાની માન્યતા રૂપ જે પરિણમન છે એ બંધનું કારણ હોવાને લીધે ભગવાને મુમુક્ષુ અર્થાત આત્માના શુદ્ધ પરિણમનની જેમને અભિલાષા છે એવા એ મુમુક્ષુઓ તેમને પોકાર કરીને કહ્યું છે કે પરની એકતા બુદ્ધિ છોડી દે, હું બીજાને જીવાડું છું, સુખી કરું છું, આહાર ઔષધ આદિ આપું છું ઇત્યાદિ મિથ્યા ભાવ રહેવા દે, કેમ કે એ બધી પરની ક્રિયા તો પરમા પરના કારણે થાય છે, એને આત્મા કરી શકતો નથી, એને આત્મા કરી શકતો નથી. આગળ છઠ્ઠા પેરેગ્રાફમાં છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જેમ પરની એકતા બુદ્ધિ જુઠ્ઠી છે, કેમ કે સ્વ અને પર બે એક નથી, એટલે પરની એકતા બુદ્ધિ છે એ જુઠ્ઠી છે, પર અને સ્વ એક હોઈ શકે નહીં, પર અને સ્વ એ બે એક રૂપ થઈ શકે નહીં, છતાં એને એવી માન્યતા છે કે પોતે શરીર રૂપે છે, પણ ખરેખર એ માન્યતા જુઠ્ઠી છે, ખોટી છે. સ્વ અને પર એકરૂપ થઈ શકતા જ નથી, આત્મા અને શરીર એકરૂપ થઈ શકે જ નહીં, એને માન્યતા હોય એથી કરીને સત્ય કંઈ અસત્યરૂપ થોડું થઈ જાય. સત્ય શું છે? તો કે સ્વ અને પર બંને એકરૂપ થાય જ નહીં, શરીર અને આત્મા એકરૂપ હોય જ નહીં, અને જો શરીર અને આત્માને એકરૂપ માનવામાં આવે તો એવી એકતા બુદ્ધિ એ જુઠ્ઠી છે, ખોટી છે, એવી શ્રદ્ધા છે તે મિથ્યા શ્રદ્ધા છે, કેમ કે સ્વ અને પર બે એક નથી, અને તેથી ભગવાને તેનો નિષેધ કર્યો છે. તેથી આચાર્ય મહારાજ કહે છે કે અમે માનીએ છીએ કે ભગવાને પર આશ્રિત વ્યવહાર જ સઘળોએ નિષેધ્યો છે, માત્ર કે અધિવસાનો જ નો જ નિષેધ કર્યો છે, પરના આશ્રય થતા અધિવસાન જેમાં એને પર સાથેની એકત્વ બુદ્ધિ છે એનો જ નિષેધ કર્યો છે એમ નહીં. અમે તો એમ માનીએ છીએ કે દિનેશ્વર ભગવાને એનો નિષેધ કરવા દ્વારા, એટલે કે અધિવસાનોનો નિષેધ કરવા દ્વારા ખરેખર તો પર આશ્રિત સઘળો વ્યવહાર નિષેધ્યો છે. પર સાથેની એકતા બુદ્ધિ નિષેધીને ભગવાને પરના આશ્રય થતા બધાય ભાવોનો નિષેધ કર્યો છે. પરના આશ્રય થતા બધાય ભાવો છે એનો ભગવાને નિષેધ કર્યો છે, નિષેધ્યા છે. આ દયા દાન વ્રત પૂજા ભક્તિ ઇત્યાદિના ભાવ બધા પર આશ્રિત છે, એ ભલે શુભ ભાવ રહ્યા પણ પર આશ્રિત છે, માટે એનો નિષેધ કર્યો છે. કેમ કે જેમ પરદ્રવ્યની એકતા બુદ્ધિમાં પરનો આશ્રય છે, તેમ દયાદાન આદિ અસ્થિતાના શુભ રાગ ભાવોને પણ પરનો આશ્રય છે. બંનેમાં પર આશ્રિત પણ સમાન જ છે. જેમ પેલા અધિવસાનની વાત લીધી તો એમાં એમ કહ્યું ને કે એકત્વ બુદ્ધિ છે, તો એવા એકત્વ બુદ્ધિરૂપ અધિવસાન પર આશ્રિત છે, તેવી જ રીતે આ શુભભાવ દયાદાન વ્રત તપ આદિ જે શુભભાવનો વ્યવહાર એ પણ પર આશ્રિત જ છે. એ વ્યવહારનો વિકલ્પ છે તે પણ પર આશ્રિત જ છે, અને તેથી તે પણ નિષિદ્ધ જ છે, એ પણ ભગવાને નિષેધ્યો જ છે. ગુરુદેવ કહે છે અહીંયા 224માં પાના ઉપર કે આવું છે છતાં પણ કોઈક વળી કહે છે કે શુભ ભાવથી વ્યવહારથી લાભ થાય અને ધર્મ થાય. અરે ભાઈ, જેનાથી લાભ થાય એનો નિષેધ શું કરવા કરે? જો લાભ થતો હોય તો પછી એનો નિષેધ કરવામાં આવે? નિષેધ કરવામાં આવ્યો છે એટલે કંઈક સમજીને નિષેધ કરવામાં આવ્યો હશે ને ભાઈ. તને નથી સમજાતું, તને તીર્થંકર ભગવાનની વાણીમાં આવેલું સત્ય તને નથી સમજાતું, માટે તું જેમ અર્થ કરે એમ થોડા થઈ જાય. એનું કારણ તારે સમજવું જોઈએ ને. જેનાથી લાભ થાય એનો કાંઈ નિષેધ તો કરવામાં આવે નહીં. આ આચાર્ય ભગવાને એ નિષેધની વાત કરી છે તો એનાથી લાભ થતો હશે અને નિષેધની વાત કરી હશે, એવું તો બને નહીં. જેનાથી લાભ થાય એનો નિષેધ શુક્રા કરે. શુભ ભાવથી જો લાભ થતો હોય આત્માને તો પછી એનો નિષેધ કરત જ નહીં. તો તારી સમજવામાં ક્યાંક ભૂલ થાય છે ભાઈ, તું ફરીથી સમજ. શુભ ભાવ સઘળો પર આશ્રિત હોવાથી બંધનું જ કારણ છે, માટે એ જ્ઞાની પુરુષોએ એનો નિષેધ કર્યો છે, એનાથી લાભ નથી થતો. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો શું ધર્મી પુરુષને શુભ ભાવ હોય જ નહીં? અહીંયા વાત શેની ચાલે છે અને પ્રશ્ન કેવો કર્યો? વાત તો ચાલે છે આ શુભભાવથી લાભ નથી થતો એના નિષેધની વાત ચાલે છે, અને પ્રશ્ન કર્યો કે તો શું ધર્મી પુરુષને શુભભાવ હોય જ નહીં? અરે ભાઈ, હોય છે. ધર્મી પુરુષને, જ્ઞાની પુરુષને પણ, સાધક અવસ્થામાં એને પણ એવા શુભભાવ હોય છે. હોય છે એ વાતનો નિષેધ નથી કર્યો કે જ્ઞાનીને, ધર્મીને, સમ્યક દ્રષ્ટિને શુભભાવ આવે છે કે શુભભાવ હોય છે એ વાતનો નિષેધ નથી કર્યો. એવા શુભભાવ એને હોય છે, એવો અસ્થિરતાનો શુભભાવ એને હોય છે. પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી થતી ત્યાં સુધી એને પણ શુભભાવ છે, હોય છે, અને એવા શુભભાવ આવે છે. પણ એ વાતનો કંઈ અહીંયા નિષેધ નથી કરવામાં આવ્યો કે ના, જ્ઞાનીને શુભભાવ આવતા જ નથી એમ ક્યાં કહ્યું છે? પણ શુભભાવ છે તે ધર્મ નથી. શુભભાવ દ્વારા મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ નથી થતી. જો શુભભાવ દ્વારા મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ થતી હોત તો શુભભાવનો નિષેધ ન કરત. શુભભાવ દ્વારા બંધની જ પ્રાપ્તિ થાય છે એટલે શુભભાવનો નિષેધ કરવામાં આવ્યો છે. શુભભાવનો નિષેધ એટલા માટે કર્યો છે, એ બંધનું કારણ છે માટે નિષેધ કર્યો છે. અને એવો શુભભાવ જ્ઞાનીને હોય છે એ વાતની ના નથી કહી, એ વાતનો નિષેધ કર્યો નથી. એક સરસ રીતે તર્ક દ્વારા ગુરુદેવે અહીંયા એ વાતને સમજાવી છે કે ભાઈ, હોય છે ને, હોય છે એનો નિષેધ કર્યો છે, હોય છે એનો નિષેધ થાય ને. શુભભાવ હોય તો પછી એનો નિષેધ કરવાનો પ્રશ્ન આવે ને. જ્ઞાનીને પણ શુભભાવ હોય છે, અને હોય એટલે જ નિષેધ કરવાનો થાય ને. ન હોત તો પછી મારે નિષેધ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાત. શુભ ભાવ જ્ઞાનીને પણ હોય છે અને જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને પણ એ વાત સમજાવી છે કે ભાઈ તું શુભ ભાવનો સત્વરે નિષેધ કરીને તું શુદ્ધ ભાવમાં રહેવાનો જ પુરુષાર્થ કર, એવો ઉપદેશ જ્ઞાનીને પણ આપ્યો છે. આ ગાથા જ એની છે. ત્યારે ભગવાને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે આ સત્પુરુષો પોતાના સ્વરૂપને વિશે આ સમગ્ર વ્યવહારને છોડીને કેમ સ્થિર થતા નથી, એવી રીતે તો એમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. એટલે આ સુભાવ એમને છે અને સુભાવ છે એટલે જ પછી નિષેધ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. સુભાવ તો હોય છે, જ્ઞાનીને પણ હોય છે, એટલે કહે છે કે હોય છે ને, હોય છે, એનો નિષેધ કર્યો છે ને. ન હોય તો એનો નિષેધ ક્યાંથી કરત, ન હોય એનો શું નિષેધ કરવો. આત્મજ્ઞાની ધ્યાની પ્રચુર આનંદમાં ઝૂલનારા સાચા ભાવલિંગી મુનિરાજને પણ એ જ્યારે પોતાના સ્વરૂપમાંથી બહાર આવે છે ત્યારે એમને પણ મહાવ્રત આદિના વિકલ્પ આવે છે. એટલે કે બાહ્યમાં પોતાનું જે ચારિત્ર છે, 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર દ્રવ્યલિંગ છે, એની સભાનતા બહારમાં આવે છે ત્યારે હોય છે. સ્વરૂપમાં છે ત્યારે તો બહારમાં શું ચાલી રહ્યું છે એ તરફ લક્ષ્ય જ નથી, પણ એમને પણ એવા મહાવ્રતના વિકલ્પ હોય છે. પણ તેમાં મુનિરાજને એ ઉપાદેય બુદ્ધિ નથી, એમાં એમને તો હેય બુદ્ધિ હોય છે. છોડવા લાયક છે. છોડવા લાયક એટલે શું? ચારિત્ર, બાહ્ય ચારિત્ર છોડવા લાયક એમ નહીં, એ વિકલ્પ, એ વિકલ્પ એની સભાનતા છે એ છોડવા લાયક છે એમ. જો ઊંધા અર્થ ના કરવા, શું કહ્યું? સાચા ભાવલિંગી મુનિરાજને પણ પાંચ મહાવ્રત આદિના વિકલ્પ આવે છે, પણ તેમાં મુનિરાજને હેય બુદ્ધિ હોય છે. શેમાં? એવા વિકલ્પમાં. અને તે બંધનું કારણ જાણે છે, એને બંધનું કારણ જાણે છે, અને શુદ્ધ નિશ્ચયના ઉગ્ર આશ્રય વડે તેનો, એટલે કે એવા સુભાવનો, એવા વિકલ્પનો નિષેધ કરી દે છે. સંકિતીને પણ જે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો સુભરાગ હોય છે તે પર આશ્રિત હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. બહુ સ્પષ્ટતા કરી દીધી. આનાથી વધારે શું સ્પષ્ટતા થાય? તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકી રહેલા શેષ અંશો આવતા સ્વાધ્યાયમાં આપણે લઈશું. હવે સુખધામ બોલીએ.
Thank you.